તારીખ 18/8/1997, ડાયરીના બોલ નંબર 624 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 116.
પરમ વિવેક થી વિચારવા યોગ્ય છે કે આ જીવ પોતાના સ્વરૂપની સાવધાની છોડીને સંયોગમાં અન્ય પદાર્થમાં એટલે પરમાં સાવધાન થઈને પરિણમે છે, એટલે સંયોગની દરકાર બહુ કરે છે. જીવ સ્વરૂપની સાવધાની છોડીને પરમાં સાવધાન થઈને પરિણમે છે, પરમાં એટલે સંયોગમાં. પછી શરીર અને વ્યસનો ત્યાં એમ કરવા પાછળ અભિપ્રાય દુઃખી ન થવાનો અથવા સુખી થવાનો અભિપ્રાય છે. નુકસાનથી તો બચવાનો સાવધાની આવી જોઈએ, તો તીવ્ર રસ ન આવે. તીવ્ર રસ થી નુકસાન થાય છે એ તો સમજવામાં આવ્યું છે, અને આત્મકલ્યાણ ની ભાવના તો છે ને, તો ભાવનાને વશ સાવધાની ઘટવી જોઈએ. જે સંયોગમાં કે શરીરમાં પોતે સાવધાન છે એમાં પોતાપણાને લઈને છે, તો એકત્વ બુદ્ધિ પાતળી તો પાડવી જોઈએ. એટલે એકત્વ બુદ્ધિ નો અભિપ્રાય પકડીને સાવધાની ઘટવી જોઈએ. સ્વરૂપ છે એ તો અસ્તિત્વ છે, હવે એની ખબર નથી કે મારું સ્વરૂપ કેવું છે. નુકસાન નાસ્તિમાં કરી રહ્યો છે શરીરને સંયોગ ને વર્ષ, તો ત્યાંથી નુકસાન ને ઘટાડે. નુકસાન છે એકત્વ બુદ્ધિનું છે, આધાર બુદ્ધિનું છે, સુખ બુદ્ધિનું છે, એ અભિપ્રાયને પાતળા પડે. હા, અભિપ્રાય સહિત તો દર્શનનો પાતળો પડે. દર્શનનો પાતળો પડે તો સ્વરૂપ ભાવ ભાષણ આવવાનો પ્રસંગ આવે, સમય આવે. નહીતર તો સ્વરૂપ દેખાય એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં. પોતા પણ હોય ત્યાં બધું હોય જ છે. પછી પોતા પણ છે ને પ્રયોજન સુખનું છે, એટલે સુખ બુદ્ધિ પણ છે, કેમ કે પ્રયોજન તો સુખનું છે ને. જે જ્ઞાન પ્રવૃત્તિ કરી રહ્યું છે એને આપણે ઉપયોગ કહીએ છીએ. જે જ્ઞાન પ્રવૃત્તિ કરી રહ્યું છે એ જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવે આત્મ સ્વરૂપ પ્રગટ છે, છતાં જીવ એને જોઈ શકતો નથી. એનું કારણ દર્શન મોહનું આવરણ છે. તો એ દર્શન મોહનું આવરણ કેવી રીતે છે કે પરમા સ્વપણાની બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, શરીર મારું, સંયોગ મારા, ઘર મારું, કુટુંબ મારું, સમાજ મારો, દેશ મારો, ગામ મારો, છાપામાં આવે યુનિવર્સિટી રાજકોટને મળે ને ભાવનગરને નહીં મળે, ફલાની ફેકલ્ટી આમ છે, ભાવનગરને મળે તો સારું, કેમ મારું છે એક શરીરમાં પોતાપણું કર્યું તો એ દેશ સુધી જવાનું, આખા હિન્દુસ્તાન મારો છે, પાકિસ્તાન ને ચીન મારા નથી, એમ થાય. અહીંથી પહેલેથી કાપવાની વાત છે, નુકસાન થી બચવું જોઈએ. નુકસાન દેખાય તો પણ ઘણા જીવો છે આપણા મનુષ્ય સિવાય ને અલૌકિક પ્રકરણ છે, પારલૌકિક વિષય છે. સાવધાની સુખ માટે રાખે છે, છતાં દુઃખની વાત છે સંસારમાં. મોટા ભાગે તો સંયોગની એટલી પ્રતિકૂળતા નહીં હોવા છતાં અસમાધાનનું દુઃખ, ટેન્શનનું દુઃખ સૌથી વધારે માણસને મૂંઝવે છે. એક દ્રષ્ટિએ જોઈએ તો આખા જગતના જીવો મૂંઝાયેલા પડ્યા છે, કેમ કે વસ્તુ સ્વરૂપનું જે વિજ્ઞાન છે એની ખબર નથી, અથવા જે સાયન્ટિફિક કોન્સેપ્ટ છે એ વિપરીત છે. જે ભૌતિક સાયન્સ છે એમાં થિયરી ઓફ રિલેટિવિટી મેઇન છે, આનાથી આ થાય ને આનાથી આ થાય, આનાથી આ થાય ને આનાથી આ થાય, અગ્નિથી પાણી ગરમ થાય, બરફથી ઠંડુ થાય, થિયરી ઓફ રિલેટિવિટી છે. એટલે જે પદાર્થની સ્વતંત્રતાનું જે વિજ્ઞાન છે, નોન રિલેટિવિટી શું છે, એ તો સાયન્સ જ નથી, આખું સાયન્સ નથી. અને રિલેટિવિટીને હિસાબે રાગદ્વેષ કરે છે, આ મારો આ રિલેટિવ, આ મારો આ રિલેટિવ, આ પાડોશી, આ દેશવાસી, આ પરદેશી, આ કુટુંબી, આ પાકો, પછી રાગદ્વેષ થી આવગરીએ ને. જો કે આવી પરમા સાવધાની એ પોતે દુઃખ ભાવ છે, આકુલતા રૂપ છે. વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભાવિ દુઃખનું પણ કારણ છે, કેમ કે એનાથી નવું કર્મ જે બંધાય છે એ ઉદયમાં આવશે અને દુઃખી થશે જીવ. અને મુખ્યપણે એ અશુભ પ્રકૃતિને, અશુભ કર્મને બાંધે છે, કે જે લૌકિક રીતે પણ દુઃખદાયક છે. અને તેથી સુખી થવાતું જ નથી, પરમા સાવધાનીથી સુખી થવાતું જ નથી. પણ ભ્રમણાથી જીવને ઉલટો પુરુષાર્થ, વિપરીત પુરુષાર્થ થયા કરે છે. તેથી તેવા વ્યર્થ પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતાને જાણીને, વ્યર્થતા એટલે પુરુષાર્થ નકામો જવાનો અને અનર્થતા એટલે એનાથી નુકસાન થવાનું, જીવ અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને સમભાવે સાક્ષી ભાવે પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને સંભાળીને નિજ પરિણામના પુરુષાર્થમાં રહેવું તે પરમ વિવેક છે. ઉપર હેડિંગ એ લીધું છે, પરમ વિવેકથી વિચારવા યોગ્ય છે. વિવેકથી નથી લીધું, પરમ વિવેકથી વિચારવા યોગ્ય છે.
જ્ઞાનનિષ્ઠ થઈને એટલે જ્ઞાનમાં સાવધાની રાખવી, એટલે પરમાં સાવધાની છે.
જ્ઞાનમાં સાવધાની રાખવી, તેમ કરવા જતા કદાચ સંયોગમાં પ્રતિકૂળતા એટલે કે પ્રારબ્ધની કઠણાઈ ઊભી થાય તો તે ખરેખર કઠણાઈ નહીં રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર સ્વચ્છ નિમિત્ત બની જશે. એ વખતે એ જે કહેવાય તે પ્રતિકૂળતા છે, પ્રતિકૂળતાનો કોન્સેપ્ટ નહીં. એક બીજું, એની જે થોડી ઘણી અસર પોતાની અયોગ્યતાને લઈને જે આવે એની સામે પુરુષાર્થ નીકળશે કે આ પ્રતિકૂળતાને લઈને મને અસર નથી થતી પણ મારી અયોગ્યતાને લઈને મને અસર થાય છે, મારે મારી અયોગ્યતા મટાડવી જોઈએ. પ્રતિકૂળતા મટાડવી જોઈએ એમ નહીં, મારી અયોગ્યતા મટાડવી જોઈએ એમ લેવા. હે,
સાપ કરડે છતાં ઝેર ન ચડે એવું થઈ જાય
પછી સાપથી ડરવાનું શું કારણ છે? બરાબર, પ્રતિકૂળતા આવશે એના ભયથી પહેલાથી ગભરાઈને સાવધાની રાખતો હતો, એટલે પ્રતિકૂળતાના સાપથી ડરતો હતો. હવે પ્રતિકૂળતા આવે ત્યારે ડરતો નથી, કેમ કે પ્રતિકૂળતા પોતાના પરિણામને બગાડી શકતી નથી. એટલે સાપ કરડે છે ને ઝેર ચડતું નથી, પછી એ સાપથી ડરવાની જરૂર શું? એ પ્રતિકૂળતાથી ડરવાની જરૂર રહેતી નથી. હા, બસ કોન્સેપ્ટ બદલાઈ ગયો પછી કઈ વાંધો નથી. એટલે પારમાર્થિક લાભનું નિમિત્ત બની રહેશે એમ નથી લીધું, પ્રતિકૂળતા એ પારમાર્થિક લાભનું નિમિત્ત બની રહેશે ને, બહુ સુંદર અને સ્વચ્છ નિમિત્ત બનશે. ચોખ્ખું, સ્વચ્છ એટલે ચોખ્ખું. 128 કાલ લેશો, આજ કદાચ ટાઈમ નહીં બચે. હા, સારું લાગ્યું કે સારું છે, એટલે લઈએ. નજર ફેરવી હતી ને
આ વખતના
સહાનુભૂતિ પ્રકાશ
માંથી. અને એ પ્રતિકૂળતા રૂપ નિમિત્તનો
આજે
પરમ વિવેક છે, આનંદ છે
આજે,
અને સંભાવથી સ્વાગત કરવા જે પ્રતિકૂળતાને આવવું હોય એને આવવા દો.
થેન્ક્સ ફોર કમિંગ.
ભલે પધારે.
પરમ વિવેક
થી એટલે શું? કે હવે આ પ્રતિકૂળતા છે એ કઈ મારા પણ મને કરાવી દે એમ નથી. વિવેક શું કરે છે? ભિન્નતા રાખે છે. જે ઉદયમાં પોતાપણું કરે એને ઉદય પોતાનો, જે ઉદયમાં પોતાપણું ન કરે એને ઉદય ક્યાં પોતાનો છે? તો પારકો થઈ ગયો. એ જ એનો વિવેક છે. બસ આજ કળા ટેકનિક છે, એટલી જ છે. જે ઉદયમાં પોતાપણું કરે એ ઉદય એનો થયો, પણ જે ઉદયમાં પોતાપણું ન કરે એ ઉદય એનો ક્યાં રહ્યો? પછી ઉદય ઉદય ના કરનાર રહ્યો. અને કોઈ સામે બીજા જીવ હોય ને એના પરિણામ રાગદ્વેષ વાળા થતો હોય તો એના ઘરનો થયો. કેમ કે એમાં તો ઘરમાં બનતું હોય છે, ઘરમાં ગડબડ થતી હોય છે, એનો ઉદય છે. એના પરિણામ બગડે છે માટે એનો ઉદય છે. મારે શું હું તો એનું સ્વાગત કરવા ક્યારનો અગાઉથી જ ઊભો છું, અથવા એની સામે લડાઈ આપવી પડે પુરુષાર્થને તો પણ મારી પૂરી તૈયારી છે. ઓલા મલ્લ લોકો લડે છે ને તો થપાટો મારતા જાય છે, એનો અર્થ શું? હું તૈયાર છું, આવી જાય. હું કરે કામ આમ 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 કર્યા કરે, એનો અર્થ શું છે? હું તૈયાર છું લડવા માટે, હું તૈયાર છું. એ લોકો તો કપડા પહેરતા નથી પણ છતાં એમ એમ જ કરતા હોય છે. ભાઈ ચડાવવા જેવી એક્શન તો એવી જ હોય છે. તેથી હવે પ્રેરણાત્મક વિષય લીધો છે કે તેથી હે જીવ, જરા પણ ક્ષોભ વિના એટલે અચકાયા વિના તું સર્વ ઉદયથી ઉદાસીન થઈ ઉપેક્ષિત થઈને સ્વરૂપના ઉદ્યમમાં પૂરી શક્તિથી લાગી રહે. હવે કાંઈ અચકાવાની જરૂર નથી. ઉદય આવો આવશે તો એ વાત ભૂલી જા, ગમે તેવો આવે આવવા દો. નાની પુરુષો એ તો બહુ સરસ આમાં વાત કીધી છે, મિથ્યાત્મ મોહને કરતા તમ તમ પ્રભા અને રૌરવ નરક ને સંમત કર્યા છે. સાતમી નારકીમાં, સાતમી નારકીની જે પૃથ્વી છે એનું નામ તમ તમ પ્રભા છે અને નરકનું નામ રૌરવ નરક છે. કેમ કે વિપરીત શ્રદ્ધા જ્ઞાનમાં, પછી શ્રદ્ધા જ્ઞાનનો એક શબ્દ વાપરવો હોય તો અભિપ્રાય, એમાં અનંતવાર સાતમી નરકે જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તો એક વાર એને છોડવા જતા આટલી છેલ્લી હદની આ પ્રતિકૂળતા છે, એથી આગળ કોઈ પ્રતિકૂળતા નથી. આ એક વખત ભલે આવી જાય, એને પસંદ કર્યા છે, સંમત કર્યા છે. કેટલું નુકસાન, બહુ મોટું નુકસાન છે. વિપરીત અભિપ્રાયનું નુકસાન સમજે કે અનંતવાર નરક નિગોદમાં જવું પડે તો એ અભિપ્રાયને કોણ રહેવા દે? છોડી જ દે, તત્કાળ છોડે. સાપ તો કઈ નથી એની પાસે, નરક નિગોદ. ગર્ભમાં પડેલા છે એના ટાઈમે એનો જન્મ થશે એમ વાત છે. જ્ઞાનીઓએ સંમત કર્યો છે, તો પછી તારે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ કેવી કઠણાઈ છે? આત્મકલ્યાણની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ સંમત કરવામાં જરાય મૂંઝાવા જેવું છે શું? એ કાંઈ નથી રહેતો. જ્ઞાન દશામાં તો મૂંઝવણ ન રહીશ, ટેન્શન આવે, ભૂમ શું ટેન્શન આવે, એવી વાત છે. એક મંત્ર સાથે લે એટલી વાત છે, ટેન્શન ફ્રી, બધા પ્રસંગોમાં ટેન્શન ફ્રી. અને ચેલેન્જ મારીને કહી શકાય કે લાવો, કઈ બાબતમાં અમે તકલીફ પડે એ બતાવો, કઈ એવી પ્રતિકૂળતા હોય કે જેમાં ડરવા જેવું છે, ભય પામવા જેવું છે, એવી કઈ પ્રતિકૂળતા છે લાવો. જુદાપણાનો, હું એક જીવ છું, શરીરનો સંયોગ પણ થોડા સમય માટે છે, હું તો શાશ્વત પદાર્થ છું, જન્મતોય નથી ને મરતોય નથી. શરીરનો સંયોગ થયો ત્યારે લોકોએ કીધું કે જન્મ, એનો વિયોગ થયો ત્યારે લોકો કહેવા માંડ્યા કે મરી ગયો. પણ જો ભૂતકાળમાં હું મર્યો હતો, અત્યારે ક્યાંથી અહીંયા બેઠો હતો? એટલે સાબિત કરવાની જરૂર નથી કે જીવ મરતો નથી. પછી કઈ વાતનો ભય જોઈએ? જો મરણનો ભય ન રહીએ તો બાકી બધા ભય તો અહીંથી નીચેના કોટીના, નીચેના લેવલના છે, કોઈ ભય રહેશે નહીં. હું જીવ છું, જ્ઞાન સ્વરૂપી છું અને સર્વથી સર્વથા ભિન્ન છું. જે કોઈ સંયોગની પ્રતિકૂળતાઓ ગણાય છે એને મારે કઈ લેવા દેવા છે નહીં. આટલો મંત્ર છે. ગ્રહણ કરવો જોઈએ. અવધારણ એને કહે છે. શું કહે છે? એને ગ્રહણ કરવું જોઈએ, માત્ર સમજવું એમ નહીં, એને ગ્રહણ કરવું, ગ્રહણ કરવું જોઈએ. લાઈન એટલી બધી સારી છે, કોઈ પણ પરિસ્થિતિમાં તમે દુઃખી જ ન થાવ ને. પછી આથી વધારે જોઈએ શું, અને એનું મૂલ્યાંકન થાય કેવી રીતે, કઈ ટર્મમાં થાય? કોઈ ટર્મિનોલોજી નથી એનું મૂલ્યાંકન થાય. આમ તો શું છે, મોત આવ્યા પહેલા મૃત્યુના ભયથી માણસ ભાવમરણ કરે છે, અને કોઈ પણ પ્રતિકૂળતા આવ્યા પહેલા આવશે તો એના ટેન્શનમાં આવી જાય છે. એકત્વ બુદ્ધિ કેટલો દુઃખી કરે છે જીવને. બીજા સાથેનો એકપણાની બુદ્ધિ છે, પોતાપણાનો અભિપ્રાય છે, મિસકોન્સેપ્ટ અત્યારે તો દુઃખી કરે છે, તે નરક નિકોટ સુધી લઈ જશે. દુઃખી થતો 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 ઠેઠ ત્યાં સુધી જાય છે. ભવ ભવાંતર કરતો કરતો પછી અત્યારે જો આ વિચારે નહીં વિચારવાની તક મળી છે ત્યારે વિચારે નહીં, તો પછી વિચારવાની તક નહીં મળે, જે બીજા પ્રાણીઓને મળતી નથી. એવા પ્રાણી એવા ભાવમાં જવું પડે છે. એ જીવ કેમ એવા ભાવમાં ગયો કે એને વિચારવાની તક ન મળી, તક મળી ત્યારે એ તકનો એને લાભ ન લીધો, ઉપેક્ષા કરી, નિગ્લેક્ટ કરીને વિવેક છોડી દીધો, તો એટલી બુદ્ધિ પણ ચાલી ગઈ, આવરણ આવી ગયું, વિચારવાની શક્તિને આવરણ આવી ગયું. પેલાને ખબર છે કે આ કેન્સર થયું છે ને બીડી પીતો મરી જઈશ, તો એ કેમ પી લઈએ છે, એના જેવું છે. ઇન્સ્ટન્ટ જે અત્યારે મને આનાથી સુખ છે એવો જે વ્યામો છે એના વિવેક ને છોડા ભૂલાવે છે. એ તો બધા ગડબડ વાળાની બધાની એ સ્થિતિ છે, પણ એનું નુકસાન વિચારવું જોઈએ. નુકસાન વિચારે તો એ ભાવ મળવા પડી જાય, નુકસાન ન વિચારે તો જ્ઞાન મળવું પડી જશે અને ઈશ્વર થઈ જશે. વિવેક મળવો પડી જશે અને જેનાથી મને ઠીક છે સારું લાગે છે એ દૂર કરી જશે. એવું છે, અમે ટાઈમ છે
સુખ ધામ દાદા બોલે.